कुक्षिरत्नम् शब्दजेतरवात्मजम् राजचन्द्रमहं वन्दे तत्त्वलोचननायकम्
શ્રીમદ રાજચંદ્ર જ્ઞાન મંદિર રાજકોટ, રવિવાર તારીખ 15મી માર્ચ 2009. શ્રીમદ રાજચંદ્ર વચનામૃતજી ક્રમવાર પત્ર સ્વાધ્યાય પત્રાંક 512. મોમય અષાઢ સુદ પૂનમ ભોમ 1950. ઓમ. શ્રી સૂર્યપુર સ્થિત શુભેચ્છા પ્રાપ્ત સત્સંગ યોગ્ય શ્રી લલુજી પ્રત્યે યથા યોગ્ય પૂર્વક વિનંતી કે કાગળ 1 પ્રાપ્ત થયો છે. ભગવાને 14 રાજલોકમાં કાજણના કૂંપાની પેરે સૂક્ષ્મ એકેન્દ્રિય જીવ ભર્યા છે એમ કહ્યું છે કે જે જીવ બાળિયા બળે નહીં, છેદ્યા છેદાય નહીં, માર્યા મરે નહીં એવા કહ્યા છે. તે જીવને ઔદારિક શરીર નહીં હોય તેથી તેને અગ્નિ આદિ વ્યાઘાત થતો નહીં હોય, કે ઔદારિક શરીર છતાં તેને અગ્નિ આદિ વ્યાઘાત નહીં થતો હોય. જો ઔદારિક શરીર હોય તો તે શરીર અગ્નિ આદિ વ્યાઘાત કેમ ન પામે એ પ્રકારનો પ્રશ્ન એ કાગળમાં લખ્યું છે તે વાંચ્યું છે. મુનિશ્રી ઉપરનો પત્ર છે. વર્ષ 27મું છે, 1950ની સાલ છે. મુનિશ્રીનું સુરતની અંદરનું ચાતુર્માસ છે અને મુંબઈમાં એમનું છેલ્લું ચાતુર્માસ હતું ત્યારનો એમનો સત્સંગ થયો છે. અને આ ચાતુર્માસની અંદર કૃપાળુદેવ એમને 6 પદનો પત્ર પણ લખીને મોકલ્યો છે સમાધિ વરણ થવા માટે. મુનિશ્રીએ પ્રશ્ન લખ્યો છે, એ પ્રશ્નના પ્રત્યુત્તરમાં આખો પત્ર છે અને એ આખો દ્રવ્યાનુયોગના સૂક્ષ્મ જે કંઈ તત્વો છે એ લગે. પણ પ્રશ્ન સમજાય તો ઉત્તર અથવા સમાધાનની અંદર કંઈ આપણે આપણો ઉપયોગ મૂકી શકીએ, નહીં તો એ બધી વાતો આપણને ગ્રીક લેટિન જેવી લાગે. મુનિશ્રીનો પ્રશ્ન એવો છે કે ભગવાને 14 રાજલોકમાં કાજળના કૂંપાની પેરે સૂક્ષ્મ એકેન્દ્રિય જીવ ભર્યા છે એમ કહ્યું છે કે જે જીવ બાળ્યા બળે નહીં, છેદ્યા છેદાય નહીં, માર્યા મરે નહીં. આ આગમની અંદર 118ના પત્રની અંદર આ વાત આવી છે, અછેદ્ય અભેદ્યની વાત, અને એમાં એમના રેફરન્સ આપ્યું છે. તો એ પાછો અહીંયા પ્રશ્ન વ્યવસ્થિત મુકાયો છે. પેલો મુકાયો તો અંબાલાલ તરફથી, આ મુકાયો છે પ્રભુશ્રી તરફથી. એ કે છે 14 રાજલોકમાં સૂક્ષ્મ એકેન્દ્રિય જીવ ભર્યા છે. કેવી રીતે ભર્યા છે? કાજળના કૂંપાની પેરે, ઠાસો ઠાસ. આ 14 રાજલોકમાં ઠાસો ઠાસ કાજળના કૂંપાની પેરે સૂક્ષ્મ એકેન્દ્રિય જીવો ભર્યા છે. સૂક્ષ્મ, એક તો 14 રાજલોકમાં જીવોનું સ્વરૂપ, આ જીવાજીવ અભિગમ એ આખું એક આપણું શાસ્ત્ર છે. જીવ અને અજીવ એને સમજવા માટે જૈન દર્શનમાં આ જીવ નામનું દ્રવ્ય છે અને એ દ્રવ્ય 14 રાજલોકની અંદર વ્યાપ્ત કે રીતે છે એ દ્રવ્યના અનેકવિધ પ્રકારો કર્યા છે, 563 કર્યા છે. એની અંદર ઇન્દ્રિય પ્રમાણે કર્યા છે, ગતિ પ્રમાણે કર્યા છે, યોની પ્રમાણે કર્યા છે, અનેક રીતે કર્યા છે. સૂક્ષ્મ અને બાદર એવો પણ એની અંદર ભેદ આવે છે. અહીંયા એકેન્દ્રિય જીવની વાત કરી છે. પંચેન્દ્રિય કઈ આવી રીતે ઠાસો ઠાસ ભરેલા ન હોય તો આપણે આપણી વચ્ચે અવકાશ જોઈએ છે. પણ આપણા જીવના પ્રકારની અંદર એક નિગોદિયા જીવ આવે છે. આ નિગોદિયા જીવ છે કે એક દેહની અંદર અનેક જીવ હોય, જેને અનંત કાય કહેવામાં આવે છે. એટલે આપણે ત્યારે અભક્ષ્ય, પણ એ બધા સ્થૂળના પ્રકાર છે. જેની પાસે, જેની સમજ આપણી પાસે છે, એ બધા સ્થૂળ જીવો છે. સાધારણ વનસ્પતિ કાય એ એનું સ્વરૂપ છે. એ વનસ્પતિ કાયના પેલા લીલ ને સેવાળ ને એની અંદર એવી પ્રકારના અનંત કાય જીવો, એક કાયની અંદર અનંત જીવો એની અંદર રહી શકે, એના જન્મ મરણ થયા કરે વગેરે વગેરે, એ જે આખું વર્ણન છે, પણ એ સ્થૂળ એકેન્દ્રિય જીવોનું છે. અને સ્થૂળ એકેન્દ્રિય જીવો એ તિર્યંચની અંદર અસ્તિત્વ ધરાવે છે જે કાયમાં. અને એ જે આપણને સામાન્ય રીતે વ્યવહારમાં કોઈ ફૂગ હોય, કોઈ લીલ હોય, કોઈ એ જગ્યાએ, તો આવી એની સૂક્ષ્મતામાં જ્ઞાનીઓ કહે છે કે આમાં અનંત જીવો છે. કંદ છે આપણો જમીનની અંદરનો, તો જેને આપણે કંદમૂળ અથવા 32 અનંતકાય અભક્ષ્ય મૂક્યા છે, તે એ જીવની સ્થૂળતાની અપેક્ષા એ છે. બધા એકેન્દ્રિય, પણ સ્થૂળ એકેન્દ્રિય છે. અહીંયા એક બીજું સ્વરૂપ આપ્યું છે જીવોનું, કે એકેન્દ્રિય તો છે પરંતુ સૂક્ષ્મ છે. અને સૂક્ષ્મ છે તો સાધારણ વનસ્પતિ કાયની અંદર તો સ્થૂળ છે, તો આ સૂક્ષ્મ જીવોનો નિવાસ ક્યાં છે? હમણાં થોડા વખત પહેલા એક મુનિ ભગવાન સાથેની ચર્ચાની અંદર એમણે સરસ વાત કરી. પ્રશ્ન એમ નીકળ્યો હતો કે નિગોદના જીવોનું સ્થાન ક્યાં છે રહેવાનું? નિગોદના જીવોનું રહેવાનું સ્થાન ક્યાં છે? ત્યારે આ મુનિશ્રીએ સરસ વાત કહી હતી એમને કે 14 રાજલોકની અંદર આ નિગોદ ક્યાં નથી, એ પ્રશ્ન એને કર્યો મને કે નિગોદ ક્યાં નથી. સંપૂર્ણ 14 રાજલોકની અંદર નિગોદ છે, પણ આ બધી સૂક્ષ્મતાની વાત છે. એ સૂક્ષ્મ જીવો ઠાંસી ઠાંસીને કાજળના કૂપાની જેમ ભર્યા છે. વેદાંતની અંદર સચરાચર સૃષ્ટિનું વર્ણન છે. સચરાચર જ્યાં જુઓ ત્યાં સૃષ્ટિની અંદર ચર અને અચર જીવો એકમેકની સાથે આકાશના એક પ્રદેશની અંદર 6 દ્રવ્યો ઉપસ્થિત છે. આવું લોકનું સ્વરૂપ છે. એને આ જીવોનું વર્ણન કરતી વખતે આગમની અંદર એવો ઉલ્લેખ આવે છે કે આ જીવોની સૂક્ષ્મતા કેવી, કે બાળ્યા બળે નહીં અને છેદ્યા છેદાય નહીં અને માર્યા મરે નહીં. આવી જાતનું આગમની અંદર સૂક્ષ્મ એકિન્દ્રિય પ્રકારના જીવોનું વર્ણન છે. અને આવા જીવો કોઈ નિશ્ચિત એક બે જગ્યાએ નથી, પરંતુ 14 રાજલોકની અંદર ઠાંસી ઠાંસીને કાજળના કૂપાની પેરે ભર્યા છે. હવે પ્રશ્ન થયો છે મુનિશ્રીને, પ્રશ્ન એ છે કે જો જીવ હોય તો સિદ્ધ તો નથી જ આ જે કાંઈ જીવની વાત થાય છે, એટલે અશરીરી તો નથી જ, સશરીરી છે. સમજીએ, પેલા સંસારી જીવ સશરીરી, અશરીરી નથી. આ અશરીરી જીવોની વાત નથી, સશરીરી એકેન્દ્રિય છે. ભલે એકેન્દ્રિય, પણ એને એક ઇન્દ્રિય, પણ ઇન્દ્રિય દેહ સાથે સંબંધિત કે સ્વરૂપ સાથે સંબંધિત? દેહ સાથે. એકેન્દ્રિય છે, એ દેહના પ્રકાર છે. એકેન્દ્રિય, બે ઇન્દ્રિય, ત્રણ ઇન્દ્રિય, ચૌદ ઇન્દ્રિય અને પંચેન્દ્રિય. હવે આ જીવો છે એકેન્દ્રિય, એટલે દેહ સહિત છે, સિદ્ધ નથી, એટલે સંસારી છે. હવે એવા જીવો છે, એ ભગવાન કહે છે કે એવી પ્રકારનું એનું સ્વરૂપનું વર્ણન છે કે એ જેવી બાળ્યા બળે નહીં, છેદ્યા છેદાય નહીં, માર્યા મરે નહીં. તો એ કહે છે કે એ જીવને શરીર છે એ કયું? ઔદારિક શરીર એવું છે કે આવા ઔદારિક શરીરને અગ્નિનો વ્યાઘાત થતો નહીં હોય, કે એવું છે કે ઔદારિક શરીર છતાં તેને અગ્નિ આદિ વ્યાઘાત નહીં થતો હોય? અને પછી પાછો બીજો પ્રશ્ન કર્યો છે કે જો ઔદારિક શરીર હોય તો તે શરીર અગ્નિ આદિ વ્યાઘાત કેમ ન પામે? જો ઔદારિક શરીર હોય તો અગ્નિથી વ્યાઘાત કેમ ન પામે? એટલે કાં તો એને ઔદારિક શરીર ન હોય, અથવા તો ઔદારિક શરીર હોય તો પણ એને અગ્નિ બાળી ન શકે, છેદી ન શકાય, શસ્ત્રો છેદી ન શકે અને માર્યા મરી ન શકે. આવું જીવનું સ્વરૂપ ભગવાને આગમની અંદર કહ્યું છે. આ વિતરાગ પરમાત્માના સર્વજ્ઞના જ્ઞાનની આ કેટલી પ્રકારની ઊંચાઈ છે! હજી આજનું બાયોલોજી શાસ્ત્ર અહીંયા ક્યાં પહોંચવાનું હતું? છબછબિયા છે હજી તો જગતની અંદર. આ બાયોલોજી છે. અહીંયા એ વાત મૂકી છે કે આવું છે ત્યારે પ્રશ્ન પણ કેટલો સરસ કર્યો છે કે એકેન્દ્રિય છે તો દેહ સહી છે, દેહ છે તો એને દેહ છે, દેહ તો નાશવંત છે, અને આવા એને વ્યાઘાતના કારણો મળે, અગ્નિના મળે, શસ્ત્રોના મળે, અને મારવા માટેના બીજા કોઈ પણ ઉપાય કરીએ તો કે છે ના, બાળ્યા બળે નહીં, છેદ્યા છેદાય નહીં, માર્યા મરે નહીં. તો પ્રશ્ન છે કે આનું ઔદારિક શરીર એવું છે કે જે આની અંદર તો, અને પછી કે છે ઔદારિક જો હોય તો અગ્નિનો વ્યાઘાત કેમ ન હોય? કેમ કે તો પછી બાકીના બધા અગ્નિ કાંઈ વાયુ કાંઈ બધી જે જૈણા વગેરે કીધી છે એ બધી વાત ખતમ થઈ જાય. પ્રશ્ન બહુ જ ગંભીરતા પૂર્વકનો કર્યો છે. નાની મોટી જીવની, જીવોની હિંસા જૈણા વગેરે બધું કરીએ ત્યારે જીવોનો પ્રકાર જ એવો હોય. આ વાત મૂકી છે કે ઔદારિક શરીર તો ઔદારિક હોય. હવે બીજું શરીર ત્રણ પ્રકારના, કર્મ, તેજસ, બુનિશ્રી આપણને સમજાયું હતું ગઈકાલે, અને ઔદારિક શરીર, આપણું જે શરીર છે, દેખીતું જે છે એ ઔદારિક શરીર છે. જે શરીર ઇન્દ્રિય સહિતનું આપણું દેખીતું જે છે, રૂપ રંગ વાળું છે, હાર્ડ માઉસ વાળું છે, સપ્ત ધાતુનો સમુચ્ચય છે, આ આપણું ઔદારિક શરીર છે. એની અંદર સૂક્ષ્મમાં તેજસ શરીર છે, એથી સૂક્ષ્મ કર્મણ શરીર છે. અને જો જગતની અંદર જે દેવલોક છે એમને વૈક્રિય શરીર હોય છે, નારકીઓના વૈક્રિય શરીર હોય છે, અને એક મુનિ અવસ્થામાં આહારક શરીર હોય છે, અતિ સંયમીઓને હોય છે. એ શરીર તો બહુ જ સૂક્ષ્મ છે, એટલે એનો તો સામાન્ય જીવોમાં એનો કઈ ઉપયોગ નથી, કેમ કે જનરલ નથી, પેલી જનરલ કેટેગરી છે. દેવો ગમે તે પ્રકારના શરીરને વિકુળાવી શકે, ગમે તેવું રૂપ ધારણ કરી શકે, પણ એ અહીંયા વૈક્રને આ દેવગતિની વાત નથી. એટલે અહીંયા ઔદારિક શરીર, આ જીવન ત્રણ શરીર હોય ઓછામાં ઓછા, કર્મણ શરીર, તેજસ શરીર અને ઔદારિક શરીર. જીવ મરે છે એનું ઔદારિક શરીર ખતમ થાય છે, તેજસ શરીર અને કર્મણ શરીર તો એની સાથે જ હોય છે. અને જ્યાં સુધી જીવ મુક્ત અવસ્થાને પ્રાપ્ત થતો નથી ત્યાં સુધી એ કર્મણ શરીર તો એનું વધ્યા જ કરે છે, અને તેજસ શરીર જે જીવ જે જીવન મળે ગતિ પ્રમાણે, એ પ્રમાણે એની ક્રિયા કરાવવામાં એ શરીર એનું મદદરૂપ છે. અહીંયા પ્રશ્ન એટલો સરસ કે ઔદારિક શરીર, એકેન્દ્રિય જીવ કૂપાની પેડે ભર્યા છે એની અંદર, અને એને બાળ્યા બળે નહીં અને છેદ્યા છેદાય નહીં. અછેદ્યો અમ અભેદ્યો અમ, ગીતાની અંદર પણ આ વાત મૂકી, પણ આત્માના બાબતમાં મૂકી, અહીંયા જીવની બાબતમાં આવે છે, એકેન્દ્રિયની બાબતમાં. ત્યાં પણ કે છે, નૈનમ છેદંતિ શસ્ત્રાણી, નૈનમ દહતિ પાવક, ન ચૈનમ ક્લેદ યંત્યાપો, અચલો અયમ સનાતન. ભગવાન અર્જુનને મોહદશા નિવારણ કરવા માટે કહે છે કે આ મારું અસ્તિત્વ અથવા જગતના જીવો છે એ તો અગ્નિથી બાળી શકાતા નથી, શસ્ત્રોથી છેદી શકાતા નથી, કોઈ મેઘ એને ભીંજવી શકતો નથી ને કોઈ વાયુ એને સૂકવી શકતો નથી. અચલો અયમ સનાતન, હું તો એક સનાતન શાશ્વત એવું ચિદ્ઘન સ્વરૂપ, અવિનાશી એવું આત્મ સ્વરૂપ છું. પણ એ આત્માના સંદર્ભમાં છે, ગીતાની વાત આત્માના સંદર્ભમાં છે. અહીંયાની જે વાત નીકળે છે એ દેહના સંબંધમાં છે, શરીરના સંબંધમાં છે. આ સૂક્ષ્મતા કેટલી છે કે એવું શરીર હોય એમાં પણ જીવની એવી અવસ્થા હોય કે બાળ્યા બળે નહીં, છેદ્યા છેદાય નહીં, માર્યા મરે નહીં. તો આ કેવી રીતે? આ ઔદારિક શરીરનો એમને સંયોગ હોય અને છતાં આ વ્યાઘાત એમને લાગુ ન પડે, આ પ્રશ્ન પ્રભુશ્રીએ પરમ કૃપાળુ દેવને પૂછ્યો છે. આપણે કોઈ વૈજ્ઞાનિકને પૂછવું હોય, પૂછો, બાયોલોજીનો જે બહુ નિષ્ણાત હોય, ડોક્ટરેટ હોય, તો એમ કે છે ગાંડા ઘેલા જેવી વાત કરના. અદભુત વિચારને અર્થે સંક્ષેપમાં તેનું સમાધાન અત્રે લખ્યું છે, તમને વિચારવા માટે. આમાં કઈ બીજું કઈ, કેટલુંક જ્ઞાન વિચારવાની અંદર લે, કેટલુંક પ્રયોજનભૂત હોય, કેટલુંક અપ્રયોજનભૂત હોય. જ્ઞાન અનંત છે, સર્વજ્ઞના જ્ઞાનમાં કઈ બાકી નથી, પણ તારે એ બધું જ જ્ઞાન સર્વજ્ઞ થવા માટે જરૂરી નથી. સમજાય છે વાત? કેટલા શાસ્ત્ર વાંચું ત્યારે હું સર્વજ્ઞ થાઉં? તો અમારા અત્યારે અમારા જ્ઞાન સાર અધ્યાત્મ સાર પૂરો થયો, એમાં મારા સાહેબે કહ્યું કે મુનિને કેટલું જ્ઞાન હોવું જોઈએ મુક્તિ પ્રાપ્ત કરવા માટે, કે મુષ્ટિ જ્ઞાન, દેહથી હું ભિન્ન છું. આ જો એને આત્મ સાક્ષાત્કાર થઈ ગયો તો દેહના જેટલા પ્રકાર કરવા હોય તમે કર્યા કરો, 563 કરો કે 5063 કરો, યોનિના પ્રકાર કરો, 84 લાખ કે 85 લાખ, જેટલી એટલી મારે શું કામ છે. ગતિના પ્રકાર કરો, જેટલા કરવા એટલા કર. વાત એ છે કે સર્વ પ્રકારના દેહથી હું કેવળ ભિન્ન છું, અસંગ છું. અસંગતા જ મારું સ્વરૂપ છે, તો દેહના પ્રકાર કેટલા એ જાણવાની મારે શું જરૂર. અનેક રીતે જ્ઞાનીઓએ જુદી રીતે જેવી જેવી પ્રકારના જીવો છે એની જેવી ધારણા છે, એવી જેની ભૂમિકા છે, જેટલી એની પદવી છે, જેવી એની શ્રેણી છે, વિચારની શ્રેણી, જ્ઞાનની શ્રેણી, ચિંતનની શ્રેણી જેવી હોય, એટલા પ્રમાણની અંદર જ્ઞાનીઓએ આ માર્ગ વિવિધ પ્રકારે કહ્યો છે. માર્ગ તો એક જ છે કે એનાથી મુક્ત થવું. 563 હોય તો એને મુક્ત થવું, 84 લાખ યોની હોય તો મુક્ત થવું. પછી તારે ગણતરીની અંદર અટવાઈ જાય છે, વાંધો એ આવે છે કે ભેદ પ્રભેદમાં એટલો બધો અટવાઈ જાય છે ને હું જાણું છું, એની અંદરથી આ જ્ઞાનનું મિથ્યા અભિમાન પ્રગટવાનું કારણ એ કે એને આ ભેદ પ્રભેદનું જ્ઞાન છે, એટલે માને છે કે મારા જેવો તો કોઈ જ્ઞાની નથી. આ તર્કનો વિષય નથી, આ બુદ્ધિના ખેલ નથી. એની અંદર પારંગત થઈને બદલીના ખેલની જેમ એ વાઘજાળ બિછાવી દેવાથી મુક્તિ સાધ્ય નહીં થાય. ગંભીર વિચારણા ચિંતન અને ચિંતનનું કેન્દ્ર આત્મા. વિચારને અર્થે સંક્ષેપમાં તેનું સમાધાન લખ્યું છે. એક દેહ ત્યાગી બીજો દેહ ધારણ કરતી વખતે કોઈ જીવ જ્યારે વાટે વહેતો હોય છે ત્યારે અથવા અપર્યાપ્તપણે માત્ર તેને તેજસ અને કારમણ એ બે શરીર હોય છે, બાકી સર્વ સ્થિતિમાં એટલે સકર્મ સ્થિતિમાં સર્વ જીવને 3 શરીરનો સંભવ શ્રીજીને કહ્યો છે. કારમણ, તેજસ અને ઔદારિક કે વૈક્રિય એ બે માનું કોઈ એક. ફક્ત વાટે વહેતા જીવને કારમણ તેજસ એ બે શરીર હોય છે, અથવા અપર્યાપ્ત સ્થિતિ જીવની જ્યાં સુધી છે ત્યાં સુધીમાં તેને કારમણ તેજસ શરીરથી નિર્વાહ થઈ શકે, પણ પર્યાપ્ત સ્થિતિમાં તેને ત્રીજા શરીરનો નિયમિત સંભવ છે. પેલા સ્થિતિ સમજાવી કે જિનેશ્વર ભગવાને કહ્યું છે કે જીવને 3 શરીર હોય, 3 કારમણ તેજસ અને ઔદારિક, પણ એમાં અપવાદ બને છે, ઔદારિક ન હોવાનો અથવા વૈકરીય ન હોવાનો. એ ક્યારે? એક દેહ ત્યાગી બીજો દેહ ધારણ કરતી વખતે જીવ જે ગતિ કરે છે, એટલે લખ્યો છે, સરસ શબ્દ છે, વાટે વહેતો હોય. અહીંયાથી ગયો અને હવે એને બીજે જવાનું છે, 14 રાજલોક છો, બીજે જવાનું છે, એટલે અહીંથી એમ કે માધાપર સુધી જવું છે માનતા નહીં પાછા. વાટે વહેતો હોય, શું એની ગતિ હશે, શું એની સ્થિતિ હશે, ક્યાં અહીંથી ક્યાં પહોંચે, હજી આટલું વર્તમાન ખગોળે આ 14 રાજલોક ક્યાં વાયા? મહાવિદેમાં સર્વજ્ઞ વિદ્યમાન છે, સરનામું આપો ને, દોડાવો યાત્રા ટ્રાવેલિંગની પ્લેન દોડાવો, અમારું બુકિંગ પહેલા કરજો. કેટલા કેટલો 14 રાજલોકનું ક્ષેત્રફળ છે, બધું આપ્યું છે, પાછું માપ સહિત આપ્યું છે. કોઈ કલ્પના નથી મૂકી, પણ એ સર્વજ્ઞ એના જ્ઞાનનો વિષય છે. આપણે તો આપણા જ્ઞાનના ક્ષયોપશમ પ્રમાણે પકડી શકીએ, અને ન પકડાય તો કાંઈ નહીં, પણ ઇનકાર તો ન કરીએ. એટલું તો ડાપણ બચાવીએ આપણે. ત્યાં કહે છે કે જીવ વાતે વહેતો હોય એ મનુષ્ય લોકમાંથી તિર્યંચમાં જાય, નારકીમાં જાય, એ ઉપર ઉર્ધ્વ ગતિ કરે, અધો ગતિ કરે, તીર્છા લોકમાં જાય, કોને ખબર ક્યાં જાય. વાતે વહેતો હોય ત્યારે એને બે શરીર હોય, બાકી સર્વ સ્થિતિમાં એટલે સકર્મ સ્થિતિમાં સર્વ જીવને ત્રણ શરીરનો સંભવ શ્રીજીને કહ્યો છે. ત્રણ શરીરનો સંભવ, કારમણ તેજસ અને ઔદારિક અથવા વૈક્રિય બે માંથી એક. ફક્ત વાતે વહેતા જીવને બે શરીર હોય. આપણો જે દેહ ઔદારિક છે, એવા ઔદારિક દેહ રહિત જીવની સ્થિતિ ખરી તો ક્યાં ખરી? ક્યારે? તો કે એક દેહ ત્યાગી અને બીજો દેહ ધારણ કરે તે સમયનો વચ્ચેનો જે મધ્યાંતરનો ગાળો છે, તે ગાળામાં જીવને બે શરીર તો હોય જ છે. એક અને બીજી સ્થિતિ અપર્યાપ્ત સ્થિતિ જીવની જ્યાં સુધી છે ત્યાં સુધી. અપર્યાપ્ત એટલે એને પોતાની એ કર્મની શક્તિના આધાર ઉપર બીજી યોનિમાં જઈને પોતાના દેહનું ધારણ બંધારણ નથી કર્યું, એટલે પર્યાપ્તિ મેળવી નથી. આહાર પર્યાપ્તિ, ભાષા પર્યાપ્તિ વગેરે વગેરે એ મળી નથી. એટલે પેલા તો શરીરની પર્યાપ્તિ ઔદારિકની એ મળી નથી ત્યાં સુધી એની પાસે શરીર બે છે. આ બે અવસ્થા અપવાદરૂપ કીધી છે, એક વાટે વહેતો હોય અને બીજું અપર્યાપ્ત સ્થિતિમાં, ત્યારે જીવને બે શરીર હોય છે. બાકી સર્વ સ્થિતિમાં ત્રીજા શરીરનો નિયમિત સંભવ છે. નિયમિત એટલે સિદ્ધાંતથી, નિયમથી એને ત્રીજું શરીર હોય. અને આ કાળની સ્થિતિ કેટલી? એક દેહથી બીજો દેહ છોડે, એક દેહ છોડીને બીજા દેહમાં જાય કેટલો સમય લાગે? જ્ઞાનીએ કહ્યું કે ત્રણ સમય, કોઈમાં ચાર યુગલિકમાં. આ ત્રણ સમય એટલે, સમય એટલે કેટલો સમય ગણવો? એનું યુનિટ, મિનિટનું, કલાકનું, દિવસનું, વર્ષનું? તો કે આંખના પલકારામાં અસંખ્યાત સમય પસાર થઈ જાય છે. અહીંયા દેહ છૂટો નથી અને બીજે ગયો, પણ એને ઘણું લાંબુ જવાનું છે, એટલે હજી ક્યાંક હશે. પકડો ને, પાછળ કોઈ ધરપકડ કરો, પોલીસ ખાતા ને કહો, મોબાઈલ કરો, 108 ને બોલાવો કે અહીંથી ગયો છે, પકડો એને. અરે આંખના, હજી તો તમે કોઈને સમાચાર આપો કે ભાઈ ગયા, અથવા ડોક્ટર કહે ઓવર, સોરી, ઇઝ નો મોર. ત્યાં તો એ ભાઈ નો મોર તો ક્યાંક પાછા મોર થઈ ગયા હોય. શું સૂક્ષ્મતા છે! એ કાળની વચ્ચે એ જતો હોતો ત્યારે આ ઔદારિક શરીર તો એ છોડી દીધું છે, અને બીજું પ્રાપ્ત કર્યું નથી. આ સ્થિતિની અંદર એને બે શરીર હોય, અને જેવી જ્યાં જાય યોનિમાં, એટલે તરત જ પોતાનું તેજસ શરીર કામ શરૂ કરી દે. જે ગર્ભમાં હોય માતાના, કે જેવી પ્રકારની પછી સ્થિતિ હોય, જન્મના પણ અનેક પ્રકારના, પોત જ છે, હિંડ છે, ગર્ભ જ છે બધા, એની અંદર એ શરીર પાછું પોતાનું ધારણ કરે, જે ગતિમાં ગયો છે, જે નામકર્મ બાંધ્યું છે, એ જે ઉત્પત્તિમાં આવે તે પ્રકારે પોતાના શરીરની રચના જીવ પોતે જ કરે, અને આહારના વર્ગણાના પરમાણુઓ એમાંથી જ મેળવે, યોનિમાંથી જ, અને જેવા મેળવે એવી જ યોનિ રૂપે બહાર પડે. હાથીનું બચ્ચું હાથી જેવું હોય, માણસનું માણસ જેવું હોય, કૂતરાનું કૂતરા જેવું હોય, સાપનું સર્પ જેવું હોય, અને ક્યાંક એ પ્રકારનું ઈંડાની વાત છે, પણ તોય મોરના ઈંડા પણ ચિતરવા ન પડે. મોરનું ઈંડું એટલે મતલબ બહાર મોર જેવો જ પડે, અને એ જ બધા કલર હોય, કઈ કોમ્બિનેશનમાં ફેરફાર ન હોય, બહુ સરસ કોમ્બિનેશન હોય. કોણ ચિતરવા ગયું છે? પણ જુઓ કર્મની વ્યવસ્થા, પર્યાપ્તિ એને મળી ગઈ. એ નામ કર્મ બાંધ્યું, એમાં એને બધું બાંધી લીધું, રૂપ, શરીર, સંતાન, એનું સ્વર, બધું જે 153 પ્રકારની પ્રકૃતિ છે ભાઈ, એમાં એના પાછી પેટા પ્રકૃતિ પાર વિનાની હોય, બધું બંધાઈ ગયું. એ બધું પોતાને લઈને આવ્યું, એટલે યુરો થયો, બોબડો થયો, મૂંગો થયો, શરૂ ઈષ્ટ અવાજવાળો થયો, અનિષ્ટ અવાજવાળો થયો, રોગિષ્ટ થયો, આ બધી પ્રકૃતિનો સમુચય તો એનો નામ કર્મની અંદર છે, એ પ્રમાણે જ બહાર પડે છે. બાપ પહેલવાન છે તો દીકરો દુબળો હોઈ શકે છે, બાપ બ્રહ્મચારી હોય, સંયમી હોય, અને સંયમીનો દીકરો લંપટ હોઈ શકે છે. કૃપાળુ દેવતા આપ્યું છે બધું આત્મસિદ્ધિના વિવરણની અંદર, કે ક્યાંય માની લેવાની જરૂર નથી, કેટલાક સંસ્કારો એના પોતાના કર્મજન્ય છે. આમ કેમ બહેનું બને, સમજાતું નથી એ વાત જુદી છે, પણ બની શકે છે. અને એવા વૈભવી ભોગીના દીકરાઓ રાજ છોડીને સંન્યાસના માર્ગે ચાલ્યા છે, વિરક્તિનો અવતાર હોય છે, જ્ઞાનનો અવતાર હોય છે. આ બધું જ એનું પોતાનું ઉપાદાન છે, પોતાની ભવિતવ્યતા છે, પોતાની સ્થિતિ છે, પોતાનું અર્જન છે, એ જ એનું સર્જન છે. તો આ જ્યાં સુધી થયું નથી ત્યાં સુધી એને બે શરીર હોય, અને બાકી જેવો સકર્મ થયો એટલે એને ત્રીજું શરીર નિયમિત સંભવ છે. પર્યાપ્ત સ્થિતિનું લક્ષણ એ છે કે આહાર આદિ ગ્રહણ કરવાનું બરાબર સામર્થ્ય, અને એ આહાર આદિનું કંઈ પણ ગ્રહણ છે તે ત્રીજા શરીરનો પ્રારંભ છે. આ પર્યાપ્તિ એની શરૂ થઈ, જે યોનિમાં ગયો, જે સ્થાનમાં ઉત્પન્ન થવાનો છે ત્યાં એને આહાર વર્ગણાના પોદગળો ગ્રહણ કરવા રૂપે એની આ પર્યાપ્તિ થાય, એ ગ્રહણ કરી અને એમાંથી એનું શરીરનું બંધારણ પહેલા થાય, પછી ઇન્દ્રિયો બને, અને પછી એની અંદરની બધી લબ્ધિઓ બને, એ બધું પછી બને, સર્વપ્રથમ તો એનું શરીર બને. એટલે આખું સાયન્સ હવે માનવા માંડ્યું છે કે ના ભાઈ, માના ગર્ભની અંદર કોઈ જીવ આવે તો બે ત્રણ મહિને એનો પિંડ ઘડાય, અને ત્રણ ચાર મહિને એનું શરીર આકાર લે, અને ધીરે ધીરે પછી એની ઇન્દ્રિયો ફૂટે, જેમ એક ઝાડને એની ડાળીઓ અને શાખાઓ ફૂટે, એમ હાથ પગ એના આંખે જેટલી ઇન્દ્રિયો કાન આંખ બધું એ પછી થાય એ રચનાઓ. પણ એ શરૂ થયો એટલે જ તેમ કે ગર્ભમાં રહેલો જીવ પણ જીવ છે, એની હત્યા ન થાય. એ આવ્યો ત્યાં કઈ જીવ જ છે, અને જીવ છે તો ગમે તેટલો સૂક્ષ્મ છે, ગમે તેટલો સૂક્ષ્મ છે તો પણ જીવ છે. એનું જતન જીવની જેમ જ થાય, એના વિશેનું ચિંતન પણ જીવની જેમ જ થાય. આ વિજ્ઞાન તો હવે 21મી સદીમાં આવ્યા પછી આવું બધું માનતું થયું છે, ત્યાં સુધી તો એને જીવની એક કલ્પના પણ નહોતી. ત્યારે વિતરાગ શાસનના ન્યાયો આ તો ક્યારથી છે, તો કે છે કે આહાર આદિ ગ્રહણ કરવારૂપ જેવી એની યોગ્યતા કામ કરે એટલે પર્યાપ્તિ શરૂ થઈ જાય, એટલે ત્યાં એનું એ જ ત્રીજા શરીરનો પ્રારંભ છે, અર્થાત તે જ ત્રીજું શરીર શરૂ થયું એમ સમજવા યોગ્ય છે. આ જીવની સ્થિતિ વધારે વાટે વહેતો હોય અને અપર્યાપ્ત સ્થિતિ હોય ત્યાં સુધી બે શરીર, અને ત્યાર પછી નિયમથી ત્રણ શરીર હોય, અને ત્રણમાં ઔદારિક અથવા વૈક્રિય, અહીં આહારની કોઈ વાત નથી, એમ સમજવા યોગ્ય છે. ભગવાને જે સૂક્ષ્મ એકિન્દ્રિય કહ્યા છે તે અગ્નિ આદિથી વ્યાઘાત નથી પામતા. ભગવાને જે સૂક્ષ્મ એકિન્દ્રિય કહ્યા છે એ જીવો તો કે છે તે અગ્નિ આદિકથી, એટલે અગ્નિ શસ્ત્રો વગેરે અનેક પ્રકારના જીવનો ઘાત થઈ શકે એવા, એનાથી વ્યાઘાત નથી પામતા. તે પર્યાપ્ત સૂક્ષ્મ એકિન્દ્રિય હોવાથી તેને ત્રણ શરીર છે. સાહેબ નથી પામતા એટલે શરીર વિના જ ના, શરીર તો છે જ, એકિન્દ્રિય જીવ છે. ભગવાને જે કહ્યું છે તે એકિન્દ્રિય જીવો કહ્યો છે, એકિન્દ્રિય જીવો કહ્યો એટલે નિયમથી ત્રણ શરીર વાળા થઈ ગયા, તો કે અપર્યાપ્ત પણ નથી, એ અપર્યાપ્ત પણ નથી, એ વાટે વહેતા જીવો છે એમ પણ નથી, અને બે જ અવસ્થા એવી છે, અને બાકીની અવસ્થા તો ત્રીજું શરીર તો નિયમથી છે, ત્યાં તો સિદ્ધાંત આવીને ઉભો રહે છે. તો કે છે તે પર્યાપ્ત સૂક્ષ્મ એકિન્દ્રિય હોવાથી તેને ત્રણ શરીર છે, ત્રણમાં એક તેજસ અને બીજું કારમણ, પણ ત્રીજું તો ઔદારિક, એ શરીર છે. પણ તેને જે ત્રીજું ઔદારિક શરીર છે તે એટલા સૂક્ષ્મ અવગાહનનું છે કે તેને શસ્ત્રાદિક સ્પર્શ ન થઈ શકે. હવે આ સૂક્ષ્મતા લક્ષમાં લેવી, આ તો આપણા જ્ઞાનની તીવ્રતાથી જ લક્ષમાં લેવાય. એક કે છે એને ઔદારિક શરીર છે, પણ ઔદારિક શરીરની અવગાહના એટલી બધી સૂક્ષ્મ છે. અવગાહના છે એટલે જે આકાશનો એક પ્રદેશ જે રોકે છે, એ જે સ્થળ જેને કહીએ, એટલો ભાગ આકાશનો જે રોકે છે સૂક્ષ્મ શરીર, એ એટલું બધું સૂક્ષ્મ છે કે જ્યાં શસ્ત્રાદિક એને સ્પર્શ કરી શકતા નથી. એ હોવા છતાં અહીંયા આપણે કોઈ વાર માર્યો હોય તો પણ એ ઓલું એક કંઈક ને કંઈક અવકાશ રહી જાય, એમાં ઓલા સૂક્ષ્મ એકેન્દ્રીય જીવો હોય એ બચી જાય, એ બચી જાય, એનો સ્પર્શ પામી ન શકે ગમે તેટલું ઘા મારીએ તો. આમ સ્થૂળમાં આપણને ઘણી વાર ખબર છે, ઘણી વાર ગમે એટલું કાપીએ તો કઈ પૂરેપૂરું કપાતું કંઈક ને કંઈક એની અંદર છટકી જાય, રહી જાય, આ છે તે છે, બી હોય છટકી જાય વગેરે, પણ એ તો બધું સ્થૂળ છે. અહીંયા તો સૂક્ષ્મતાની વાત. આ સૂક્ષ્મતામાં અવગાહના, અવગાહના એટલે એનું શરીર આકાશનો જેટલો ભાગ રોકે એટલો એ પ્રદેશ, એ એટલો બધો સૂક્ષ્મ છે કે એમાં આ શસ્ત્રો જે છે એ સ્પર્શી શકતા નથી, એટલી સૂક્ષ્મતા છે. શસ્ત્ર ચાલે છે છતાં એને સ્પર્શી શકતા નથી. અગ્નિ આદિકનું જે મહત્વ છે અને એકેન્દ્રીય શરીરનું જે સૂક્ષ્મત્વ છે તે એવા પ્રકારના છે કે જેને એકબીજાનો સંબંધ ન થઈ શકે, અર્થાત સાધારણ સંબંધ થાય એમ કહીએ તો પણ અગ્નિ શસ્ત્ર આદિકને વિશે જે અવકાશ છે તે અવકાશમાંથી તે એકેન્દ્રીય જીવોનું સુગમપણે ગમનાગમન થઈ શકે તેમ હોવાથી તે જીવોનો નાશ થઈ શકે કે તેને વ્યાઘાત થાય તેવો અગ્નિ શસ્ત્રાદિકનો સંબંધ તેને થતો નથી. અવધારિક શરીર યુક્ત છે એ કે છે, પણ અગ્નિ આદિકનું જે મહત્વ છે એમાં એકેન્દ્રીય શરીરનું જે સૂક્ષ્મત્વ છે એ એવા પ્રકારથી છે કે એને આનો સ્પર્શ ન થઈ શકે. અગ્નિ પણ એને સ્પર્શી ન શકે, અગ્નિની જ્વાળાઓની વચ્ચે પણ અવકાશ છે. થોડુંક વિચારીએ, છે દ્રવ્યો એક એક પ્રદેશ ઉપર હોય તો અગ્નિની જ્વાળામાં અવકાશ. આપણા શરીરમાં આ કેવળ જળ છે, અવકાશ છે, કેટલો અવકાશ છે. અરે હાડકાની અંદર કે અવકાશ છે, આપણે ઘન માનતા હોય પણ હોય અવકાશ. હાડકા પોલા પડી જાય એમાંથી પસાર થઈ જાય. આ દિવાલ છે, અવકાશ ખરો કે નહીં વચમાં? એ તો સમજમાં આવે, કેમ કે આ દિવાલ હોવા છતાં વાતાવરણની અસર થાય છે, અવાજ અહીંયાથી નીકળી જાય છે. કેટલા એવા છે કે એની અંદરથી આ બધા જ અસર થાય છે, હવામાનની વગેરે. આ તો બધી ઘણી સ્થૂળતા છે, ઘણી સ્થૂળતા છે. કારણ કે અભેદ્ય એ તો આપણે સ્થૂળતાની દ્રષ્ટિએ કહ્યું કે હવે આમાંથી કોઈ પ્રવેશ નહીં કરી શકે, મેં બારણું બંધ કરી દીધું, તે બારણું બંધ કરી દીધું એટલે કોઈ પ્રવેશ નહીં કરી શકે, એટલે તારા જેવો નહીં કરી શકે. તું જેવો જળ છો, સ્થૂળ છો, એવો કોઈ બીજો સ્થૂળ નહીં આવી શકે. પણ બધું બંધ હોય, છત્રપતિ શિવાજી મહારાજને એમ થયું કે હું તો આખું લોકોનું કેવું પાલન કરું છું, લાલન પાલન, લાખો મરજો પણ લાખોનો પાલન અનામે. એટલે એમ કે મારા રાજને કારણે આ બધા જીવો સુખ છે. આપણે તો આ જીવો રાજની સ્થાપના કરી, હવે કેટલા છે? ગુરુ સાંભળે છે. એને એમ થયું કે આ શિવાને કેમ સમજાવવું, અને કેટલીક વાતો એવી છે કે બુદ્ધિથી સમજાવી શકાતી નથી, શબ્દથી સમજાવી શકાતી નથી. આપણો આગ્રહ ભલે હોય પણ તું જેટલો જડ છું એટલા જડ થાય હામો તો તમે સમજાવી શકે ને. ગુરુએ કહ્યું કે શિવબા, આ પેલો પથ્થર છે ને એ તોડ અને એમાંથી એક ટુકડો લાવ. એટલે પથ્થર લાવે છે અને પછી એને માણસને બોલાવીને, મજૂરને બોલાવીને એને ભાંગે છે, તો એની અંદરથી પાણી નીકળ્યું અને પાણીની અંદર જીવો રહ્યા હતા. જીવબા, આના લાલન પાલનની વ્યવસ્થા કોણે કરી હશે? આના લાલન પાલનની વ્યવસ્થા કોણે કરી હશે? જગતની અંદરના કેટલા અદભુત આશ્ચર્યો આ વિશ્વની અંદર છે, આના રહસ્યો. ત્યારે આપણને સર્વજ્ઞતાનો ખ્યાલ આવે. આપણી પાસે તો જ્ઞાનની કલ્પના જ કેટલી મર્યાદિત છે, ક્યારે વિચાર્યું? આપણી પાસે જ્ઞાનની કલ્પના, આ 14 રાજલોક છે એની અંદર આ સૃષ્ટિ કેટલી વિચિત્ર પ્રકારથી ભરેલી છે, કેવી પ્રકારના જીવો છે, કેવા પ્રકારના અજીવો છે, આ જીવ અજીવનું કેવું સંમિશ્રણ છે, કેવું સંયોજન છે, કેવું એકબીજાના ક્રમની અંદર બધા ચાલ્યા કરે છે, કેવી સ્વયં સંચાલિત વિશ્વની વ્યવસ્થા છે, એની અંદર વિશેષતા પણ છે, વિચિત્રતા પણ છે, વિકૃતિ પણ છે, પ્રકૃતિ પણ છે. પણ આપણે કોઈ દિવસ આપણા જ્ઞાનની મર્યાદાનો વિચાર કર્યો? આપણને તો એમ સમજે છે કે હું જે કાંઈ જાણું છું આટલું જ જ્ઞાન છે, અથવા હું સમજી શકું છું એટલું જ જ્ઞાન છે, એ સિવાય જ્ઞાન નથી. મુશ્કેલી ત્યાં આવીને ઉભી રહે છે. એટલે જૈન દર્શનની અંદર કહ્યું કે આત્મા જ્ઞાન સ્વરૂપ છે અને આ જ્ઞાન અનંત છે. અનંત જ્ઞાનને તું કયા પુસ્તકમાં બાંધીશ અને કેટલા પ્રવચનમાં બાંધીશ કે, અને કેટલી વ્યક્તિમાં બાંધીશ? હા ના, મારો આ ગુરુ તો બહુ એના જેવો કોઈ જ્ઞાની નથી. તું મર્યાદિત છો એટલે બોલ, આ ભાષણ તને શોભે. પણ સર્વજ્ઞની અપેક્ષાએ આ બધા ક્યાં છે? આના રહસ્યો કોણ પાર પામી શક્યા છે? અને જૈન દર્શન તો સર્વજ્ઞની મર્યાદાથી ઉપર જઈને કે કહી શક્યા નહીં, પણ તે શ્રી ભગવાન જો વસ્તુનું સ્વરૂપ વ્યક્ત પણ છે, અવ્યક્ત પણ છે. સર્વજ્ઞ જેને અતિશયો પ્રાપ્ત થયા છે, વાણીના લબ્ધિ પ્રાપ્ત થઈ છે, એને પણ મર્યાદા મૂકી છે. આવી પ્રકારનું અનંત જ્ઞાન અને પ્રત્યેક જીવ અનંત જ્ઞાનનું સ્વરૂપ છે. ત્યારે સામાન્ય રીતે આપણી જાણકારી છે માત્ર 4-5 પુસ્તકોની છે, કે 4-5 જણાને આપણે સાંભળ્યા છે, અથવા 4-5 લોકોના આપણે સંપર્કમાં આવ્યા છે, અને આપણે જ્ઞાનને મર્યાદિત કરીને બેસી ગયા છીએ, માર્ગને મર્યાદિત કરીને બેસી ગયા છીએ, એકાંત નિશ્ચય કરીને બેસી ગયા છે. જીવ કેવી રીતે આગળ વધે? જે પોતાના બેહદ સ્વરૂપને જાણતો નથી, અને જાણવા માટેની એની ભૂમિકા પણ નથી. વિતરાગનો કહેલો પરમ શાંત રસમય ધર્મ પૂર્ણ સત્ય છે એવો નિશ્ચય રાખો. જીવના અનધિકારીપણાને લીધે અથવા સત્પુરુષના યોગ વિના તે સમજાતું નથી. તો પણ જો તો કંઈક નથી સમજાતું, મૂક વાત, સમજ પીછે સબ સરળ, નથી સમજાતું સાહેબ, વાત બંધ નથી કરી, તને સમજાતું નથી, બરોબર છે, માન્ય છે, અનધિકારીપણું છે તારું, સમજાતું નથી. સત્પુરુષનો યોગ એવો મળ્યો તો કોઈ જ્ઞાનીનો તને યોગ નથી મળ્યો, એવો જ્ઞાની. તો પણ તેના જેવું જીવને સંસાર રોગ મટાડવા માટે બીજું કોઈ હિતકારી પૂર્ણ ઔષધ નથી. તને રોગ લાગુ પડ્યો છે સંસારનો, પરિભ્રમણનો, તારે પ્રાપ્ત કરવું છે આરોગ્ય, એ ભવમુક્તિનું આરોગ્ય, અને એના માટે ઔષધ શોધવાનું છે, અને આના જેવું હિતકારી સાઈડ ઇફેક્ટ વિનાનું બીજું કોઈ, અને પૂર્ણ શબ્દ શું મૂક્યો છે? પૂર્ણ, થાય અને ન થાય એમ નહીં, મે ઓર મે નોટ, આ દવા આપું છું, જોઈ લાગુ પડે ન પણ પડે, તમારી પ્રકૃતિ એવી શું થાય? વિતરાગનો કહેલો ધર્મ છે પૂર્ણ, બીજું કોઈ ઔષધ નથી. આવું વારંવાર ચિંતન કર, શ્રદ્ધા કર, સર્વજ્ઞતાની શ્રદ્ધા કર. સર્વજ્ઞતામાં તારી સર્વજ્ઞતાની શ્રદ્ધા છે, સર્વજ્ઞતામાં તારી સર્વજ્ઞતાની શ્રદ્ધા છે, અને તારી સર્વજ્ઞતાની તને શ્રદ્ધા છે તો જ્ઞાનના અહંકારની મર્યાદાથી તું ઉપર ઉઠી શકીશ. ડગલે ને પગલે જે આપણને રોકે છે, રોકાવે છે અને કસાઈ તરફ ખેંચી જાય છે, એ આપણો અહમ ભાવ છે. સેજ કઈક થયું એટલે અહંભાવ તો અંદર ઉભો જ છે, છુપો જ, એને વ્યક્ત થતા વાર લાગતી. અને વ્યક્ત કરવાની કેટલી ચાલાકી આ જીવ જાણી ગયો છે કે એટલો વિનમ્ર થઈને બહુત નમે નાદાન, લડી લડીને ઝૂકી ઝૂકીને વાત કરતા આમ થાય આના જેવો કોઈ નહીં, પણ ડામી જરામી અંદરથી એનું કપટ જાણી નહીં શકાય. આ બધા નાટક છે. જ્ઞાની કે છે આ તો વિનય માર્ગી આત્મા હોય છે, એને કાંઈ કોઈના પ્રત્યે કરવાની કે એવો રિસ્પોન્સ આપવાની પણ જરૂર ન હોય. કાલે મુનિશ્રીએ કહ્યું કે ચક્રવર્તી આવે તો શું એની સામે રિસ્પોન્સ આપે. ઉદાહરણ કેટલું સરસ આપ્યું. આ કાળની અંદર હજી તો 125 વર્ષ થયા છે દેવચંદ્રજી મહારાજને, લાંબો કાળ નથી ગયો. અને દેવચંદ્રજીની વ્યાખ્યાન સભાની અંદર ઇન્દ્ર મહારાજા પ્રધાન, દેવ પ્રધાન, સાંભળવા માટે જ માત્ર કે આ કાળની અંદર અત્યારે સર્વજ્ઞનો માર્ગ પ્રકાશનાર આવા કોઈ મહાત્મા છે. અને એટલા જ માટે જે ધર્મના આરાધન મોક્ષના માર્ગે છે એને દેવ યોનિ સાથેનો સંબંધ છે, અને જે પુટગઢના માર્ગે છે એને તિર્યંચ યોનિ સાથે સંબંધ છે. તિર્યંચ યોનિ સાથેનો આપણો સંબંધ તો જીવતો જાગતો છે, કૂતરાને બિલાડાને કેટલા વાલા છે. અને જેમ જેમ જગત આગળ જતું જાય છે એમ એને એની નિશાની શું? દુનિયાભરનો પ્રેસિડેન્ટ છે વિશ્વનો કોઈ, એની નિશાની શું? એના ઘરે 2 કૂતરા છે, 4 બિલાડીઓ છે. આ જ થવાનું. જેમ જેમ જીવ નિકૃષ્ટ અવસ્થાને પ્રાપ્ત કરતો જાય એમ એને આવી જ પ્રકારના જીવનો, અને મહાત્માઓને કેનો સમન્વય હોય, કેનું સાનિધ્ય હોય. આપણે હમ્પીના આશ્રમ શ્રીમદ રાજચંદ્ર આશ્રમના સ્થાપક સહજાનંદજી એક એક જતા હોય અહીંયા આવ્યા હતા વમાણિયા રાજકોટ અને પછી અગાસ ને વડવા, બહુ ઘેરો વળતા હતા. તો કે લોકોને તમે થોડાક જુદા ચાલો, દેવોને ભીર થાય છે એમ બોલ્યા. આ 50 વર્ષ પહેલાની વાત છે હજી તો, કે તમે આઘા ચાલો બધા, બહુ મને ઘેરો વળવા, દેવોને ભીર થાય છે. આ માત્ર કંઈ આપણા જ છે એમ નહીં, એટલા અનેક એવા સંતો આ ભારત વર્ષની અંદર છે. એની વિશેષતા જ આ છે. ભારતના આધ્યાત્મિક સંતો જેણે પોતાની દિવ્યતા સાથેનો તંતુ જોડ્યો છે, એને ઉર્ધ્વગતિના જે જીવો છે, પુણ્યશાળી જીવો, અને જે ઝંખે છે ચૈતન્યને, એનું સાથેનું સાનિધ્ય છે. એટલે કોઈ કે કોઈ મહારાજને દેવનું સાનિધ્ય હોય, એને મિત્ર બનીને મદદ કરે, પૂર્વનો એની દેવગતિના મિત્રો એને મદદ કરે, પ્રચંડ પુણ્ય આપણને જોવા મળે, એનો પ્રભાવ જોવા મળે. કેમ કે એને મદદ કરનાર દૈવી શક્તિ છે, સતત એની સાથે છે, મિત્ર ભાવે છે, સખા ભાવે છે, આ એની પુણ્યાય છે. અને પોતાની પવિત્રતા છે, પવિત્રતા ન હોય તો આ પુણ્યાય ટકે નહીં, આ દેવ આવે નહીં. આવી મદદ મળે એવા અત્યારે પણ મહાત્માઓ વિદ્યમાન છે, માત્ર જૈન દર્શનમાં છે એમ નહીં, અધ્યાત્મમાં છે. અને એને ખ્યાલ છે કે આપણે ગતિ છે, હવે આપણે મનુષ્ય ગતિમાં છે, નારકીનો કોઈ પ્રશ્ન જ નથી, કાં તિર્યંચ અને કાં દેવલોક.
પરમ કૃપાળુ સદગુરુદેવની આજ્ઞાએ આપણી વિચારણામાં કૃપાનું 729 ઉપદેશ અહીંયા 8
પાના નંબર 729 ઉપદેશ છાયા નંબર 13 આણંદ ભાદરવા વર્ષ 14 સોમવાર 1952 15 ભેદે સિદ્ધ કહ્યા તેનું કારણ રાગ દ્વેષ અને અજ્ઞાન જેના ગયા તેનું ગમે તે વેશે ગમે તે જગ્યાએ ગમે તે લિંગે કલ્યાણ થાય તે જ છે. સાચો માર્ગ એક જ છે, માટે આગ્રહ રાખવો નહીં. હું ઢૂંઢ્યો છું, હું તપો છું એવી કલ્પના રાખવી નહીં. દયા સત્ય આદિ સદાચરણ મુક્તિના રસ્તા છે, માટે સદાચરણ સેવા લોચ કરવો શા માટે કરવો છે? શરીરની મમતાને તે પરીક્ષા છે, માટે તે મોહ વધવાનું કારણ છે. નાહવાનું મન થાય, અરીસો લેવાનું મન થાય, તેમાં મોઢું જોવાનું મન થાય અને તે ઉપરાંત તેના સાધનો માટે ઉપાધિ કરવી પડે, આ કારણથી જ્ઞાનીઓએ લોચ કરવાનું કહ્યું છે. એટલે કૃપાળુદેવ કીધું છે કે રાગ દ્વેષ અને અજ્ઞાન એ જે મુખ્ય ગ્રંથિ છે તેના ગયા તેનું ગમે તે વેસે અને ગમે તે જગ્યાએ કે ગમે તે લિંગે કલ્યાણ થાય તે જ છે, એવો સિદ્ધાંત આપ્યો છે. પછી સાચો માર્ગ એક જ છે, માટે બીજો આગ્રહ રાખવો નહીં કે હું આ ઢૂંઢ્યો છું ને તપો છું ને ફલાણો છું ને વગેરે કલ્પના રાખવી નહીં. દયા સત્ય આદિ સદાચરણ મુક્તિના રસ્તા છે. મુક્તિના રસ્તામાં એને દયા સત્યને આદિ સદાચરણના રસ્તા કયા છે, માટે સદાચરણ સેવા. પછી બધી વિધિ માટે લોચ કરવો અને શા માટે કર્યા એ બધી કૃપાળુદેવે વિગત કીધી છે, ને એને હિસાબે બધા ઉપાધિના ફાયદો ન થાય એટલે આ કારણથી જ્ઞાનીઓ લોચ કરવાનું કહ્યું છે.
પંદર ભેદે સુધી કહ્યા તેનું કારણ રાગ દ્વેષ અને અજ્ઞાન જેના ગયા તેનું ગમે તે વિષે ગમે તે જગ્યાએ અને ગમે તે લિંગે કલ્યાણ થાય તે છે. આમાં કંઈ બાદ કરવા જેવી વાત ના આવે. અમુક આગ્રહ આપણા છોડાવવા માટેની આ વાત છે. આગ્રહ એવા હોય કે જૈનમાં સિદ્ધપદની પ્રાપ્તિ થાય, અન્યથી ન થાય, પુરુષમાં થાય, અમુક વેશમાં થાય, અમુક ગચ્છમાં થાય, અમુક સાંપ્રદાયિક એટલે માન્ય અમન્યમાં થાય, આવા બધા આગ્રહોથી મુક્ત કરાવવા માટે થઈને આ કથન બહુ વિચારવાનું છે. પંદર ભેદે કહ્યા, આગ્રહ છૂટી જવા જોઈએ. તો અહીંયા જે પંદર ભેદનો આમાં આગ્રહ છે 888 ઉપર પંદર ભેદની સમજણ આપી છે. એમાં કયા પંદર ભેદ આવે છે? એક તો તીર્થ સિદ્ધ, સિદ્ધ ખરા, તીર્થ સિદ્ધ, તીર્થની સ્થાપના કરી છે, અતીર્થ સિદ્ધ, પછી તીર્થંકર સિદ્ધ, અતીર્થંકર સિદ્ધ, સ્વયં બુદ્ધ, પ્રત્યેક બુદ્ધ, બુદ્ધ બોધિત, સ્ત્રીલિંગ, પુરુષલિંગ, નપુષકલિંગ, અન્યલિંગ, જૈનલિંગ, ગૃહસ્થલિંગ, એક અનેક, એમ પંદર ભેદે કહ્યા. અર્થાત જે જીવાત્મા યોગ્યતા પામે અને જેના કર્મ ક્ષય થાય, જે જીવ રાગ દ્વેષથી સર્વથા મુક્ત થાય એ સિદ્ધ થાય. હવે કયા જીવને એમાં કેવો કયા વાણીઓ છે, બ્રાહ્મણ છે, ઈસાઈ છે, મુસલમાન છે, બુદ્ધ છે, સ્ત્રી છે, પુરુષ છે, દિગંબર, શ્વેતાંબર, વેદાંતી, કંઈ નહીં, કોઈ પણ જીવાત્મા અને આત્માને એક પણ સંપ્રદાય કે એક પણ નાતી જાતિ કુળ કંઈ છે જ નહીં. આત્માનું કુળ કયું? આત્માનું કોઈ કુળ જ નથી. પ્રત્યેક જીવાત્મા, અરે ચારે ગતિના જીવાત્માની જ્યાં સંભાવના બતાવે હોતા હોય કે તિર્યંચમાં રહેલો જીવાત્મા હોય, દેવલોકનો હોય, ધારકીનો હોય, અરે નિગોદમાં રહેલો જીવ પણ સિદ્ધપદને યોગ્ય છે, એ પણ ભલે કાળક્રમે એ પણ સિદ્ધપદની અંદરમાં, અને જેટલા સિદ્ધો થયા છે એ બધાની પૂર્વ ભૂમિકામાં હતા, એ પણ બધા આવા હતા, ચારે ગતિમાં પરિભ્રમણ કરતા હતા, નિગોદમાંથી બહાર આવેલા છે. તો પ્રત્યેક જીવને આ અધિકાર છે. સર્વ જીવ છે સિદ્ધ સમ, એ અધિકાર આપ્યો છે. જે સમજે તે થાય, કૃપાદેવ ફરક વાત કરી, જે સમજે તે થાય. એટલે આધાર ક્યાં ગયો? સમજણ ઉપર. જીવની સમજણ ઉપર આધાર છે સિદ્ધપદની પ્રાપ્તિ કરવી. બાકી કોઈ મતભેદ, વાંધા, તકરાર એ તો ઉલટા એ સમજણથી વિપરીત હોવાથી એ સિદ્ધપદથી એને દૂર લઈ જાય છે. આ વાત સમજવા જેવી છે. એ સિદ્ધપદ કયા, એનું કારણ શું કહ્યું? રાગ દ્વેષ અને અજ્ઞાન ગયા તેનું ગમે તે વેશે ગમે તે જગ્યાએ અને ગમે તે લિંગે કલ્યાણ થાય થાય થાય. આટલી બધી સ્પષ્ટતા. ક્યાં સંપ્રદાયના થોથા ગમે એટલા ઉકેલશો, આવી આટલી બધી સ્પષ્ટતા ક્યાંય જોવા મળતી નથી. કેટલી અને કેટલી સરળ ભાષામાં આપી દીધી. કોઈ વિકલ્પ ન રહેવા દીધો. રાગ દ્વેષ અને અજ્ઞાન ગયું છે, દૂષિત થવાનું છે. હવે તારે કોઈના પ્રમાણપત્ર લેવા જવાની જરૂર નથી, એ કોઈ તારે માથે હાથ મૂકે અને વાક્ષેપ ચાટે તો તું શીત થાય, રહેવા દે, એવું કંઈ નથી. સાચો માર્ગ એક જ છે, બટ આગ્રહ રાખો. આ વર્ક કહ્યું ને કે રાગદ્વેષ રહિત થવું, જ્યાં ત્યાંથી રાગદ્વેષ થવું રહિત થવું, એ મારો ધર્મ છે. હા, એક જ માર્ગ છે. હું ઢૂંઢ્યો હું તપો એવી કલ્પના રાખવી નહીં. દયા સત્ય આદિ સદાચરણ મુક્તિના રસ્તા છે, માટે સદાચરણ છે. આ પાયાની વાત છે. સદાચાર વિના સાધક સાધનામાં સફળ થઈ શકે નહીં. એટલે સદાચાર તો પહેલા છે. આચાર શત્રુ, એનું નામ સદાચાર. લોજ કરવો શા માટે કહ્યો? શરીરની મમતાને છે, પરીક્ષા માટે છે. મોં વધવાનું કારણ છે. નાવાનું મન થાય, હરીફો લેવાનું મન થાય, મોડું જોવાનું મન થાય,